તારીખ 28/6/1989 શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાંથી શિક્ષાપાઠ 67, 68, 81, 84, 94, 95, 97 તથા 99 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 13
ज्ञानियों कहे थे कि आप सपना जो वो संसार है शरीर मनोमय से खूब से अंदर से माल मिलकर कुटुंब कबीला कीर्ति बदमाना रही जैसे हाल सपन पूरे थी भी एवं थे जैसे ऑचिंतु તો આ બધું હું વળગ્યો છું શું હિસાબે એક સેકન્ડમાં ખતમ વળગ્યો છું પણ કાંઈ વળગી નહીં શકાય પરિણામમાં વળગ્યો હોવા છતાં વળગી નહીં શકાય તો પછી એ સંબંધીનો દુઃખ ને ભાઈ તો અત્યારથી જીવનો ઉભો થઈ જાય છે તો આનું શું કરવું પર્યાયનો એનો અર્થ કે હવે શું કરવું આ જે જિજ્ઞાસા છે અને આ બધા પ્રકારના જે પ્રશ્નો છે એ અંતરખોજના પ્રશ્નો છે જો કોઈ શાંત ભાવથી અંતરખોજ કરે આ વિષયની તો એનું જરૂર આત્મજ્ઞાન થાય આત્માનો નિર્ણય થાય નિશ્ચય થાય અને નિશ્ચયપૂર્વક અનુભવ થાય છેવટનો સિદ્ધાંત એટલે છેવટની વાત એને સમજાય અનુભવમાં આવે સમજાય કે અનુભવમાં આવે જ્ઞાનમાં આવે અનુભવમાં આવે એવો પ્રકાર છે પોતાની વિચારણામાંથી પોતાની ચાલતી અંતરખોજની દશામાંથી આ કાવ્ય લખ્યું છે ચાલતા અનુભવથી આ કાવ્ય લખ્યું છે એટલે બહુ માર્મિક મનુષ્ય લખીને એ પ્રકારની જો અંતરજિજ્ઞાસા છે અંતર શોધ ચાલે તો જરૂર અંતર્મુખ થવાની દિશામાં માર્ગ મળે અને એનું પરિણામ પણ અતિ કલ્યાણકારક આવે એ આ પદનો બહુ સારામાં સારો વિષય હોય બુદ્ધિની વાત સરસ લખી છે પાંચે પાંચ કડીમાં પણ સૌથી વધારે સારી વાત નથી વાત આ ચોથા પદમાં નથી કેમ કે એ વાત અમે પોતાના જ જિલ્લા એ તો પાત્રતા છે અથવા પોતાની જેને દરકાર લાવી છે તો કાંઈ ને કાંઈ વિચારણા થશે આ જીવ સુખ માટે તો કાંઈ ને કાંઈ શોધે છે દુનિયામાં જેટલી શોધ છે શેના માણસેના હાથેથી છે પોતાના સાધનો સગવડો છે શેના માટે છે તો બુદ્ધિમાન માણસોએ સુખ માટે શોધ કરી અને કોઈ વિશિષ્ટ બુદ્ધિમાન હોય તો એને આ વિચાર આવે છે કે આખરમાં શું જો આખી જિંદગી પરિશ્રમ કર્યા પછી એ જાતે એ બધો પરિશ્રમ ખલાસ કરી દેવામાં આવતો હોય તો એ પરિશ્રમ કરવામાં દાપણ કેટલો આ એક બુદ્ધિનો વિષય છે કે માણસ 150 વર્ષની જિંદગી પૂરો પરિશ્રમ કરે સુખી થવા માટે અને ઓછી તો એક જાતે એ બધો પરિશ્રમ ઉપર પાણી ફેરવી દે એવી પરિસ્થિતિ ઊભી થાય તો પાણી પહેલા કોઈ પાળ બાંધવા તૈયાર ન થાય આનો કઈ રસ્તો હશે કે નહીં ત્યાં અમે બધું ચલાવી લેવાનું અને જો આવો આવી રીતે પરિશ્રમ જો વ્યર્થ જતો હોય તો આ પરિશ્રમ કરવાનો અર્થ શું નિરસ બનવાનું છે એનો ઉત્સાહ ઠંડો થશે ઉત્સાહ ઠંડો થશે તો દર્શનમાં મંદ થશે આ વિચારના દર્શનમાં મંદ થાય ત્યારે ઉત્પન્ન થાય છે નહીતર તો આ વિચાર ઉઠતો નથી દોર ચાલુ એવું છે પોતાના અનુભવથી સમજી શકતો કે આપણને કેમ આટલા વર્ષ પેલા આ વિચાર નહીં આવ્યો એક જ બાજુને દોર હતી હું એવી રીતે જગતની અંદર આગળ વધુ જગતમાં સંયોગોમાં વધારેમાં વધારે સંયોગ વાળો દેખાવ વધારે આબરૂ કીર્તિ વાળો દેખાવ બધી રીતે હું જગતની દ્રષ્ટિએ વધારે સુંદર દેખાવ, એક જ બાજુ જો બીજો વિચાર કેમ નતો આવતો તો સવાલ છે. તો સામાન્ય રીતે જે કોઈ પરંપરામાં આવ્યા છે એમ તો નામ પણ થી આ વાત મળે છે, બીજાને તો શોધ કરવી પડે છે. કુલ પરંપરામાં આવે ને તો બચપણથી આ માર્ગ માં સાંભળવા મળે છે, છતાં જે દુર્લક્ષ કરીને મૂકે છે બીજાની જેમ જ છે, કુલ પરંપરામાં બીજાને જેમ જ એથી વધારે મૂકે છે. પણ જો જીવન કાંઈ પોતાને દીર્ઘ દ્રષ્ટિથી ભાવિનો વિચાર આવે કે હવે પછી આગળ શું, એનો ઉત્સાહ થોડો ઠંડો પડે છે, કાંઈ વિચાર કરતો થાય છે. એ વિચાર કરતો થાય ત્યારે વાસ્તવિક પાત્રતામાં આવે, અંતર શોધમાં આવે ત્યારે આ પ્રશ્નો આ પ્રકારના પ્રશ્નો ઉઠે છે. એ જરૂર આત્મજ્ઞાન માનવ એવા સિદ્ધાંત જ્ઞાન સુધી પહોંચી જાય છે, સિદ્ધાંતના અનુભવ સુધી પહોંચી જાય છે. એમ એમને એ વખતે નીચો ઉપકારને મૂકી દીધો છે, ભલે પોતે પાયમાં નથી પણ વાત એમના ખ્યાલમાં ત્યાં સુધી વિચારમાં આવી છે કે આનું પરિણામ આજ આવે બીજું ના આવે, ખાતરી છે પોતાને આગળ વધે છે એને, કારણ કે વિશ્વાસ છે એ વાત, એ લાગણીનો વિશ્વાસ આવી ગયો છે. પાત્રતા પાત્ર પાકી સારામાં સારી ઉત્કૃષ્ટ પાત્રતા, ઉત્કૃષ્ટ પાત્રતા પાયમાં પણ એમની યોગ્યતા એવી એક ભોગ વિશેષ વાત છે, એક જ ભોગ. એટલી બધી નિર્મળતા છે આત્માને, આત્માની નિર્મળતા ઘણી છે, એ તો દેખાય આવે છે. આ કાળમાં પૂર્ણ ન થવા એ બેસતું નથી અમને, આવું આનંદમાં કેમ લખ્યું છે, પૂર્ણ કેમ ન થવાય, પૂર્ણ જ થવાય, પૂર્ણતાનો જ પુરુષાર્થ હોય, પૂર્ણ કેમ થવાય નહીં. આ કાળમાં કદાચ આજે લખ્યું છે તો આ કાળ પૂરતી વાત છે, મારે કાળનું શું બંધન છે, મારે ક્ષેત્રનું શું બંધન છે, આ 25 વર્ષમાં આ કાળે આ ક્ષેત્ર છોડીને બીજે હું જઈશ, હું પૂર્ણ થઈ જઈશ, હવે ઘણો ભગવંત કાળમાં પૂર્ણ થઈ જઈશ, એ ઉપાડે પુરુષાર્થ. એટલે પહેલા બેસતું નથી, પછી હવે બે જીવ કરે છે, આગમ સામે છે, એટલે કે તો પછી આ કાળને આ ક્ષેત્ર બુદ્ધિમાં જ લાગે છે. ઠીક છે, હવે આપણે ક્યાં આ કાળને આ ક્ષેત્ર સાથે બંધન છે, આપણે તો આ ચાલ્યા ખોરાક ટાઈમ માહિતી, આપણું કામ આગળ વધારવા, શું કરવા, આપણું કામ આગળ વધારવા, પૂર્ણ થવા માટે, એ રીતે તો વિચારી લઈએ છીએ. ફરી ફરી છોડું, ગ્રહણ કરું અને છોડું, શું રાખવું શું છોડું, એટલે કર્તવ્ય શું અકર્તવ્ય શું, એ સમયની અંદર પ્રશ્ન ઉઠે છે. મારે કરવા જેવું શું છે, આમાં કઈ જ્ઞાન છે આપણા કઈ સમજણ પડતી નથી, અને એમને મન ચાલ્યો જાય એવી વાત મને હવે જે રીતે જીવન જીવું છું એવી જ રીતે મારું જીવન ચાલ્યો જાય એ સંમત કરતા નથી. તો હવે શું કરવું, આ વળવા છે એ રાખવા જેવી છે, આ બધા સંબંધો રાખવા જેવા છે કે આ સંબંધો તોડવા જેવા છે, અને તોડવા જેવા છે તો કયા પ્રકારે તોડવા જેવા છે, એનો સમ્યક પ્રકાર કોઈ છે કે નહીં, કેમ કે ત્યાગ તો ઘણા કરે છે પણ એમ સમ્યક પ્રકારે એનો પરિહાર કરવાની વાત છે કે જેથી નવું બંધન ઊભું ન થાય. પહેલી વખત તો આવી વાત સામે આવે ત્યારે જે એની છાપ રીતે મારી જાય એવું તો નહીં કોઈ દિવસ પ્રાપ્ત કરવા વચન પામું શક્ય કેવળ એવું આત્મજ્ઞાનનો અનુભવ થવા માટે કોણે સાચું કર્યું છે, કેમ કે ઘણા એ આત્મજ્ઞાનની વાત પણ બીજા અંગમાં પણ આત્મજ્ઞાનની વાત કરે છે, આત્મ સાક્ષાત્કારની વાત કરે છે, કોની વાત સાચી છે, એમ આત્મા જેની નિર્દોષતા હોય, પવિત્રતા હોય અને એનો જેને અનુભવ કર્યો હોય એને માન એ વાત પોતાને નક્કી કરવી રહી છે કે આમાં નિર્દોષતા કોની છે, પવિત્રતા કોની છે, અનુભવ છે કે નહીં, અનુભવ પુરુષ છે કે નહીં, એ વાત એને જીવન પોતાને મોક્ષને નક્કી કરવી પડે છે. એ જવાબદારી પોતા ઉપર આવે છે. આત્માને ઓળખવો જોઈએ એ વાત એમને લીધી છે. આત્માને તારો, આત્માને તારો, શીઘ્ર એને ઓળખો. આ બંધનથી છોડાવીને, આવૃત બંધનથી છોડાવીને એ તો કપાળ આત્માને છોડાવવા, અને શીઘ્ર એના માટે ઓળખવું. અને બધા આત્મામાં સમદ્રષ્ટિ દેવી, બધા આત્મા એક જાતિના છે, કોઈના પ્રત્યે પણ દ્વેષ, વૈમનુષ્ય એ કંઈ કરવા જેવું નથી. અને રાગ કરે તો દ્વેષ થાય ને, એક ઉપર રાગ કરે તો બીજા ઉપર દ્વેષ થાય, ન તો કોઈ રાગનો વિષય છે આત્મા, કોઈ આત્મા દ્વેષનો વિષય છે. ઉંમરમાં પણ પ્રૌઢ વિચારદશા છે, સામાન્ય વિચારદશા નથી, એકદમ પરિપક્વ વિચારદશા છે. અત્યારે પણ આત્મા જાગી ગયો છે, અનુભવનો પુરુષાર્થ નથી પણ જાગી તો ગયો છે. કરવું છે આત્મા સિવાય જીવનમાં બીજું કરવું નથી, એ વાત તો પાકી થઈ ગઈ છે. જીવનમાં આત્મા સિવાય બીજું કોઈ કરવું નથી. ઉદય આવવી પડે, માથે આવવી પડે અને રોકાવવું પડે ક્યાં, બીજી વાત છે. પણ કરવો નથી, એક જ કામ કરવું છે, એ તો ગાંઠ પર જ ઉદય છે. જ્ઞાની પુરુષોએ મનને કાબુમાં લઈ લીધું છે, સ્થંભિત ઊભું રાખી લીધું છે, એના કંટ્રોલ બાર વિકલ્પ ચાલે નહીં, મર્યાદા બાર એનો વિકલ્પ જાય નહીં. એટલું જેને મન ઉપર કાબુ મેળવી લીધો, જ્ઞાનની પ્રક્રિયામાં એ સ્થિતિ આવે છે, પછી ધ્યાન જામે છે. એ પહેલા કોઈને ધ્યાન નથી જાણતું. ધ્યાનનો એ નિયમ છે કે જેને યથાર્થ પ્રકારે વેદજ્ઞાનપૂર્વક મનને સંયમિત કર્યું હોય, અથવા જેણે મનની ચંચળતા ઘટાડી દીધી હોય, અથવા જેને મનને લગામમાં રાખી દીધું હોય, એવા જે જ્ઞાન પુરુષો એને સ્વરૂપની સ્થિરતા આવે છે. બીજાની સ્વરૂપની સ્થિરતા ધ્યાનમાં જે બોલ છે આ મારી વિશે છે. વિજ્ઞાનનો પ્રયોગ ચાલવો જોઈએ સારી રીતે, ભિન્નતાનો પ્રયોગ ચાલે મન કાબુમાં આવી જાય છે. પોતાને એના ઉપરનો જે કંટ્રોલ છે એ ખ્યાલમાં આવી જાય છે. વિજ્ઞાનનો પ્રયોગ સારી રીતે ચાલવો જોઈએ બધા જ ઉદયની અંદર. પછી મન આગુ પાછું જવાનું તાકાત રહેતી નથી, અથવા આત્મા એટલો બળવાન થઈ જાય છે પોતાની બાજુથી આત્મા બળવાન. મારે તો અનુભવ દ્વારા મળી શકે છે, કારણ કે ત્યાં તો વિકલ્પ નિષ્ઠા થાય છે એટલે વિકલ્પ તૂટી જાય છે એમ કહેવાનું. પણ આમ તો મનની પ્રવૃત્તિ રહે છતાં મન કાબુમાં રહે અને એની લગામમાં રહે, લગામ વડે તો એને આગળ જતું અટકે, એને ખ્યાલ આવે સામે ઉદય આવે પહેલા એની જાગૃતિમાં ખ્યાલ આવે કે આ ઉદય છે, આપણે મર્યાદામાં છે, જાગૃત છે આત્મા. પણ એટલું જાગૃતિ પોતાનું હોવું જોઈએ, આત્મા જ્ઞાન સ્વરૂપે છું, મારે વ્યાપકતા જોતાનું દેહમાં પણ વ્યાપતો નથી, અન્ય જગ્યાએ વ્યાપવાનો સવાલ નથી મારા. જ્યારે હું મારી વ્યાપકતા જોતા મારા શરીરમાં વ્યાપતો નથી, તો પછી મન જે બહાર જાય છે પ્રશ્ન ક્યાં ઉભરાતી જાય છે, પરિણામ ઉભું રહી જાય, સ્થગિત થઈ જાય છે, થઈ શકે છે. કેવો એનો વિષય છે પ્રયોગ? અનુકૂળતાના જેટલા કોઈ આકર્ષણના જેટલા કોઈ નિર્ણય થઈ ગયો છે ને, આ ચીજો સારી છે, સંગીત સારું છે, સુગંધ સારી છે, કર્કશ અવાજ સારો નથી, કાગડાનો અવાજ સારો નથી, કોયલનો અવાજ મીઠો છે, આ તો નિર્ણય કરી નાખ્યો છે, મીઠાઈ સારી છે એમ દરેક પદાર્થો માત્ર મને કલ્પના કરી નાખી છે. હું જ્ઞાન માત્ર છું, બીજું ધ્યેય માત્ર છે એમ એક કોટીમાં રાખવાની વાત જે છે એ છે નહીં જીવની પાસે. પછી જ્યાં એક બાજુથી જ્યાં પરિણતિ ચાલતી હોય છે, દેહાત્મ બુદ્ધિએ ઇષ્ટ અનિષ્ટ પદાર્થો વિષયની પરિણતિ જ ચાલુ હોય છે, તો ઉભે આવે સ્વાદ થઈ જાય, મનબળ રોકી ન શકે, આવકવાળી ચીજ છે એટલે એને રોકી ન શકે.
આ બધી બીજી બીજી વાત તમે એમને વિચાર કરીને તમે એમને લખી દો આ સારી છે,
પરિણતિ થઈ ગઈ છે, એટલે તો પરિણતિ થઈ ગઈ છે, એની પરિણતિ ચાલે છે, પછી શું થાય?
પેલા દાખલા તરીકે જગતના પદાર્થોની મહત્તા રહે છે એની પરિણતિ છે, એ સંબંધીનો રસ, એ સંબંધીની મહત્તા, એ સંબંધીની મીઠાશ, એ સંબંધીની આસક્તિ એની પરિણતિ છે. જેમને વિચાર કરવો પછી પડતો હવે વિચારે મન દોડી જ જાય છે, કેમ કે પરિણતિ પડે છે, પછી ઉદય જયારે આવે છે અંદરમાં એટલે સિદ્ધાંતને લાગી લાગી જાય છે, પરિણામ તો મન દોડી જ જાય છે. બહુ સરસ છે અને અંદર બોલ બહુ સારો છે, ચૈતન્ય સ્વભાવ સિવાય શાંત રસનો ખંડ છે એવો જે એક ચૈતન્ય સ્વભાવ સિવાય બીજી ક્યાં, જો આ જીવને મીઠાશ રહી ગઈ હોય તો મીઠાશ ક્યારે રહી ગઈ હોય? પરિણતિ છે, તમે ચૈતન્યની મીઠાશમાં આવવા નહીં, મીઠાશ છે ત્યાં રસ છે ત્યાં મહત્તા છે,
ભય પરિણતિ શું કરશે? કે તું શાસ્ત્રો લઈને આત્માની મહિમા કરવાના આત્માના દાણા ગાવા બેસીશ, એ વખતે એને જે તારે મીઠાશ કેળવી છે, મીઠાશમાં તને આવવા નહીં. તારે આવ્યું છે, તારી ઈચ્છા એવી છે કે હું આત્માની મહિમા કરું, આત્માના જોડાઈ જાઉં, આત્માના લીન થઈને મારી શાંતિને આત્માની શાંતિને ભોગ અનુભવ. તને આવવાનું દે, ચૈતન્યની મીઠાશ લાવવામાં પરની મીઠાશ તને વિઘ્ન કરશે. આજે આવશે માટે રસ લે, જ્યાં રસ પડે ત્યાં મોટું નુકસાન છે એમ સમજીને જાગૃત થઈ લીધે એમ કે છે. આત્મા છે ભૂમિકા છે, વિષય ચાલે છે. સમજણ કરવાની અંદર આ મહત્વનો મુદ્દો છે આત્માથી જીવને, કે જ્યાં મને ચૈતન્ય સ્વભાવ સિવાય ક્યાંય રસ પડશે, મીઠાશ આવશે, તો એ મીઠાશ મને ચૈતન્યની મીઠાશ ઉત્પન્ન થવામાં વિઘ્ન થવાની છે. મીઠાશ અત્યારે બીજી પરિણતિ થઈ ગઈ, રસથી ઉત્પન્ન હોય એટલે પરિણતિ થઈ ગઈ. હવે જયારે આત્મામાં આવવા માંડશે ત્યારે એ નહીં આવે, પણ એ તો ઉભી છે. આગળ ચૈતન્ય સ્વભાવ ઓળખે, એની અનંત શાંતિને ઓળખે, એના અનંત સામર્થ્યને ઓળખે, જ્ઞાનની જ્યોતિને પરખે, ત્યારે એની મહત્તા આવે અને મહત્તા કરે પર તરફની મીઠાશ માટે સંયોગની મીઠાશ મારી નાખે, અનુકૂળતા ખલાસ કરી નાખે, બહાર નીકળવા નથી એને, એની પરિણતિમાંથી એને બહાર નીકળવા નથી, અને ચૈતન્યમાં એને આવવા નથી. આ ગરબડ છે મોટી, બહુ અંતર વિચારના સ્થાનમાં આ વિશે મારું મંથનથી વિચારવા જેવું છે. પ્રતિકૂળતામાં જીવ કઈક વિચાર કરે છે કે આ મારું ધાર્યું થતું નથી, એમ બતાવે છે કે બીજા પદાર્થો મારે આધીન નથી. મિત્ર કેમ મારું ધાર્યું થાય છે? આ પણ પ્રતિકૂળતાને કેમ લાગે છે? ઈચ્છા પ્રમાણે નું છે, એનું નામ પ્રતિકૂળતા છે, બીજું કઈ નથી. એક માણસને કાંઈ ન હોય, 10,000 કમાય એટલે એને એમ થાય કે હું તો જાણે જ્ઞાન થઈ ગયો, અને બીજા માણસ 1,00,000માંથી 90,000ની ખોટ કરે ત્યારે એને કોઈ મરી જ ગયો હતું, કોઈ બે ની આ પાસે 10,000ની મળી છે. એકને નહોતો એમાંથી 10,000 થયા, એકને હતો એમાંથી 10,000 રહ્યા. 10,000માં તો એની કોઈ કિંમત છે એટલી જ છે, ફિક્સ તો 1 રૂપિયો ઓછી નથી, 1 રૂપિયો વધારે નથી. છતાં એક દુઃખી દુઃખી થઈ ગયો છે, એક સુખી સુખી થઈ ગયો છે, એમ કેમ અનુભવ કરે? ચિત્ત જે છે એ છે, તો એને અનુકૂળતા અને પ્રતિકૂળતા છે એની કલ્પના કરી રાખી છે દેહાત્મા બુદ્ધિને. એવી રીતે એ જે એની કલ્પના છે એની પરિણતિ થઈ ગઈ છે, એની મીઠાશ એ મીઠાશ છે, એને ચૈતન્ય મીઠાશ પર નહીં આવવાથી જઈને દર્શન. એટલે જ્યાં જ્યાં આ જીવને રસ પડે, જે જે રૂપમાં રસ પડે, ત્યારે મોટું નુકસાન છે એનો એને ભય થવો જોઈએ, નુકસાન એનો ભય રાખવો જોઈએ. મને આ અંદર નહીં આવવા દે, આ વસ્તુને ચેતનમાં નહીં વળવા દે, જે જાગૃતિ નહીં રાખે અને રસ ખંડો નહીં થયો તો મોટી ઉપાધિ છે. આત્મકાયમાં મોટું વિઘ્ન છે, મોટી ઉપાધિ એટલે મોટું વિઘ્ન છે. આ આત્માર્થીને અંતર વિચારમાં આ વાત ઘર કરી દેવી જોઈએ. જો ન ઘર કરે તો જાગૃતિ જરાય ના આવે, કારણ કે તો પડી છે, એનો ઉદય આવશે, રસમાં પડી અપ્રસ્થિતિ છે. પણ રસ પડે ત્યારે નુકસાન નો એક મને ખ્યાલ આવે, તો ઠંડો પડ્યા ખ્યાલ તો ઠંડો પડી જ દે એને. નુકસાન નો ખ્યાલ, નુકસાન ના પરિણામમાં ઉત્સાહ આવવા ના દે એ નક્કી વાત છે. શું સીધી વાત છે, જાગૃતિ તો જ્ઞાનનો વિષય છે, કાર્યનો વિષય નથી પણ જ્ઞાનનો વિષય છે. ભલે વિચારા કોઈ દશા છે પછી કાર્ય જ્ઞાનનું મુખ્ય પડે. ધર્મના મૂળ તત્વોમાં મત મતાંતર વધશે મૂળ વાતોની અંદર મતમતાંતર વધે જશે. બુદ્ધિ વાળા છે કે છે નહીં, આપની નામ હોવું જોઈએ, આમ કેમ થાય, આમ કેમ હોવું જોઈએ, જુદા જુદા મતમતાંતર વધશે. સત્તરમા વર્ષે વાત લખી છે. ઘણી વાર તો સમાજ ઉભો છે, સાધુઓ ને જમાત ઉભી છે, ધમાલ કરે તો મારવા લઈએ, બીજું કઈ ન કરે. વિચક્ષણ પુરુષ છે, કોઈ આની નથી ચિંતા. આમ છે, આવા છે, તેવા છે, કાંઈ નહીં. તે વાત પોતાને કરવી છે, સરખી રીતે મૂકી દે છે. નિર્ગ્રંથ પ્રવચન પરથી મનુષ્યની પ્રજાજ્ઞાન થતી જશે, ધર્મના મૂળ તત્વોમાં મતમતાંતર વધી જશે, પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે. દુકાનદાર લોકો પોતાનો મત ચલાવશે, જનસમૂહની રૂચિ અધર્મ ભણી વળશે, અને જે ધર્મ નથી, ધર્મને નામે જે પાખંડ ચાલતો હોય એ બાજુ લોકોની રૂચિ વળશે. કોઈ ચમકતા દોરા ધાંધા જંતર મંતર તંતર દિલ્હીમાં કેટલું આવે છે અત્યારે. સત્ય દયા હવે હવે પરાભવ પામશે, સત્ય સત્યની હાર થશે એમ કે છે. સત્ય અને દયા હવે હવે પરાભવ પામશે, માનવિક દોષોની વૃદ્ધિ થતી જશે, નવ વધતો જશે. દંભી અને પાપિષ્ટ ગુરુઓ પૂજ્ય થશે, પૂજ્યરૂપ થશે. પાપાચરણ કરવા વાળા લોકોને ખૂટતા હશે. દ્રષ્ટિ દુષ્ટ વૃત્તિના મનુષ્યો પોતાના ખંડમાં ફાવી જશે. દુષ્ટ વૃત્તિના મનુષ્યો અનેક રીતે યુક્તિ પ્રયુક્તિથી જે કાંઈ કરશે એમાં ફાવશે, એ લોકો એની જીત થશે. મીઠા પણ ભૂલ તોડતા પવિત્ર મનાશે, 105 વર્ષ પહેલા લખ્યું છે. મીઠું બોલતા આવડતું હશે, બીજાને જાળમાં લેવા માગતા હશે, એવા લોકો પવિત્ર માનશે. શુદ્ધ બ્રહ્મચર્ય આજે શ્રીયુક્ત પુરુષો મલિન કહેવાશે, એના ઉપર લોકો આરોપ કરશે. જે શુદ્ધ હશે એને લોકો એના ઉપર ખોટા આરોપો કરશે. આત્મજ્ઞાનના ભેદો હણાતા જશે. આત્મજ્ઞાનના જે મુદ્દાઓ છે, આત્મજ્ઞાન સંબંધીના જે ખાસ 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 વાતો છે, ભેદો એટલે અંદરની વાતો, ભેદોનો અર્થ એ છે રહસ્યવાળી વાતો, એ બધી હણાતી જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. હેતુ એટલે હેતુ શૂન્ય, બસ આપણા સંપ્રદાયમાં આમ કરે છે, આપણે કરો, હેતુ શૂન્ય ક્રિયા એને કહેવામાં આવે. બધા કરે છે માટે આપણે પણ કરો. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાન ક્રિયા બહુધા સેવાશે, સમજણ વગર ક્રિયા કર્યા કરવાનો વધારે ચાલશે. વ્યાકુળ વિષયોના સાધનો વધશે, પંચેન્દ્રિયમાં વ્યાકુળતા વધે, એના સાધનો દિવસે દિવસે વધતા જશે. એકાંતિક પક્ષો સત્તાધીશ થશે, જે પાટીદારવાળા છે એના હાથમાં સત્તા મળશે, અને શૃંગારથી ધર્મ મનાશે, અને લોકો શૃંગાર કરી કરીને ધર્મ માનશે. જેટલો શૃંગાર વધારે કરી શકે એટલો ધર્મ વધારે માનશે. આ પરિસ્થિતિ નજર સામે જોવામાં આવે છે. સંવાર એટલે વિશ્વ સંવાર કરવો, તપશ્ચર્યા કરે તો આમ કપડા દાગીના પહેરે છે કે નહીં, ભગવાન દાગીના પહેરાવે છે કે નહીં, એમ સંવાર થી ધર્મ માનશે. બસ એટલો પેરેગ્રાફ લીધો છે સમજવા માટે. આખા પાઠમાંથી એટલું સિલેક્શન કર્યું છે. પછી એવું લીધું છે, એ વિષય ચાલ્યો છે 119માં પાને, 84માં પાઠ તત્વાવબોધ ભાગ ત્રીજો. સ્તરનો પરિગ્રહ પડે છે. મહાવીર ભગવંતના શાસનમાં નવું મતમતાંતર પડી ગયા છે તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્વજ્ઞાન માહિતી ઉપાસક વર્ગનું લક્ષ્યદેવ જે સાધુઓ છે, ત્યાગીઓ છે, જે ઉપાસનાના નામે ક્રિયા કરે છે, એ લોકોની તત્વજ્ઞાનને ગૌણ કરી નાખ્યું, તત્વજ્ઞાન ઉપરનું લક્ષ્ય ઘટી ગયું. એટલે ભગવાનના શાસનની અંદર મતમતાંતર પડી જવાનું મુખ્ય કારણ આ છે કે જે એમનું તત્વજ્ઞાન છે જેનાથી સંસ્કૃતિ જાળવી શકાય એ વિષય ગૌણ થઈ ગયો. ગુરુદેવે તત્વજ્ઞાન ઉપર વધારે જોર દીધું, સ્વાધ્યાય ઉપર વધારે જોર દીધું, એનું કારણ એ છે. એ ખામી અમને દેખાડી, માત્ર ક્રિયા ભાવ પર રાજતા રહ્યા, જેનું પરિણામ દ્રષ્ટિગોચર છે અત્યારે એની પરિસ્થિતિ શું થઈ છે એ અત્યારે ખ્યાલમાં આવે છે. વર્તમાન શોધમાં આવેલી પૃથ્વીની વસ્તી લગભગ 1.5 અબજ ગણાય છે, અત્યારે જે 6 અબજ થઈ છે, અત્યારે 585 કરોડ છે, 5-6 અબજથી વધારે છે, 6 અબજથી ઓછી છે, પણ આવી 105 વર્ષ પહેલા 1.5 અબજ હતું, 4 ગણી વસ્તી થઈ પણ છે. વર્તમાન શોધમાં આવેલી પૃથ્વી એટલે કે આ સિવાય છે પૃથ્વી મનુષ્યની, તો અત્યારે શું શોધમાં આવેલી પૃથ્વી કેવા શબ્દ વાંચતા છે. એમાં સર્વગછ મળીને જૈન પ્રજા માત્ર 20 લાખ છે, અત્યારે આપણે 1 કરોડ ગણીએ છીએ, 4 ગણાનો 4-5 ગણો ફેર પડ્યો ને. એ પ્રજા તો શ્રમણ ઉપાસક છે, જૈનો તો શ્રમણ ઉપાસક છે, સાધુઓને માનનાર છે. એમાંથી હું જાણું છું કે નવ તત્વને પઠન રૂપે 2000 પુરુષો પણ માન જાણતા હશે, પઠન રૂપે હો, તત્વની દ્રષ્ટિએ તો 1000 આંગળીને લીધે ગણવું પડે, પણ નવ તત્વનું સ્વરૂપ 10% નહીં, પઠનમાં પાઠમાં સ્વાધ્યાયમાં નહીં હોય 10% લોકો. પરિસ્થિતિ તો આપણી પણ બહુ કંગાળ છે, ઘણી દરિદ્ર પરિસ્થિતિ, 1% થયો, 1% પણ સ્વાધ્યાય નતા કરતા એમ કે છે. અત્યારે શું છે પરિસ્થિતિ? અત્યારે તમે 1 કરોડ માં કેટલા કરતા હશે? 1 લાખ માણસો સ્વાધ્યાય કરે છે, ગાડે ના ના નીકળે, 1 ટકો અત્યારે ના નીકળે. હું તો બીજી વાત કરવા માંગુ છું તમને કે ગુરુદેવ ના જ્યાં મંદિરો અને મંડળો છે ત્યાં કેટલા ટકા સ્વાધ્યાયમાં આવે છે? 5% ની અંદર એવરેજ છે, 2-3% ની એવરેજ છે સ્વાધ્યાયને. હજી તો 10 વર્ષ નથી થયા ગુરુદેવને સ્વર્ગમાં ગયા, 5 વર્ષની અંદર સ્વાધ્યાય કરનાર અન્યાયીઓ મુમુક્ષો ગણાય એમાંથી 2-3% ની એવરેજ આવે અત્યારે. આપણા મંડળનો વિચાર કરીએ તો જુદી વાત છે કે આપણે 10% આવીએ, એવરેજ જોઈએ, પણ એવરેજ 2-3% થી વધારે નથી, એટલે 5% ક્યાંય નથી પૂરા, 1% રીતે ગઈ ગયા, ક્યાંક તો 1% નથી, 5% તો સરેરાશ નથી લોકો, એટલે 2-3% એવરેજ મૂકીએ છીએ. આપણું જ્યાં તત્વજ્ઞાનનો વિષય મુખ્યપણે ગુરુદેવ આપ્યો ત્યાં આત્મનું દારિદ્ર્ય છે આપણા સમાજનું. પછી હમદાર કેટલાય તો અમારે ઘાટકોપરની અંદર વિજ્ઞાનોનું એક પેલી રાખી હતી ચર્ચા, એક જણ પ્રશ્ન પૂછે અને એના ઉપર બધા વિદ્વાનો પોતાનો વિચાર બતાવે. નવાઈ લાગી, 7 જણા આનંદ હતા, એમ લાગે કે જે લોકો બીજાને સમજાવે છે એ કેટલા તૈયાર નથી થયેલા, અથવા કેટલી ઉંમર કોણ છે. એક દ્રવ્યનો વિષય ચાલ્યો કે દ્રવ્ય પરિણામી પણ છે ને અપરિણામી છે, એ કેવી રીતે કોઈ ચોખ્ખું કરી શકતા પરિણામ કેવી રીતે કે મનો પરિણામ દ્રવ્યને કેવી રીતે આ પરિસ્થિતિ વિજ્ઞાનોની આ પરિસ્થિતિ શ્રોતાની શું હશે? બહુ પરિસ્થિતિ ના છે. તત્વજ્ઞાનનો વિષય હાથમાં લઈએ તો પરિસ્થિતિ આપણી સારી નથી.
આવા
મહાપુરુષ થયા જેને પિસ્તાળીસ વર્ષથી ધોધમાર વર્ષા કરી તત્વજ્ઞાનને પાછળ આત્મનિર્ધાર. વિજ્ઞપ્તિ કરી છે
લાગુ પડતો
પછી એ નથી લીધું ધ્યાનમાં. 125મું પાન તત્વાવબોધ ભાગ 13 શિક્ષા પાઠ 94 એમાં છેલ્લી લીધી. પ્રિય ભગ્યો શું કહે છે, બહુ બહુ મનન થયું અને મારી મતે જ્યાં સુધી પહોંચી, છેલ્લી 3 લીટી છે, બહુ બહુ મનન થયું અને મારી મતે જ્યાં સુધી પહોંચી ત્યાં સુધીના વિચાર છે. હું વિનયથી એમ કહું છું કે હે પ્રિય ભગ્યો, જૈન જેવું એક પૂર્ણ અને પવિત્ર દર્શન નથી. કેમ કે બીજા મત મતાંતરો વિષયમાં અમે ઘણું વિચારી લીધું છે અને બહુ બહુ વિચાર પછી અમે મારી બુદ્ધિ ચાલી ત્યાં સુધી કહું છું કે જૈન જેવું એક પૂર્ણ અને પવિત્ર દર્શન નથી. વિતરાગ જેવો એકે દેવ નથી. જગતમાં હજારો દેવની વાત ચાલશે, વિતરાગ જેવો એકે દેવ નથી. જૈન જેવું એકે દર્શન નથી. કરીને અનંત દુઃખથી પાર પામવું હોય તો એ સર્વજ્ઞ દર્શન રૂપ કલ્પવૃક્ષને સેવો આપી ઘોષણા કરી છે. જૈન દર્શન વિશે 105 વર્ષ પહેલા એના ઉપર તત્વાવબોધ ભાગ 4માં વચ્ચે થઈ લે છે. આયુષ્ય પૂર્ણ થાય તો પણ પાર પામ ન પામીએ તેમ રહ્યું છે. બાકીના સદા ધર્મના વિચાર જીન પ્રણીત વચનામૃત સિંધુ આગળ એક બિંદુ રૂપ પણ નથી. બિંદુ જેટલું છે એમ નહીં, બિંદુ જેટલું નથી. જૈન જૈન જય જૈનો અને શિવો તે કેવળ નિરાગી અને સર્વજ્ઞ થઈ જાય છે. જૈને જૈન ધર્મને જાણ્યો, શિવો તે કેવળ નિરાગી થઈને સર્વજ્ઞ થઈ જાય છે, વિતરાગ થઈને સર્વજ્ઞ થઈ જાય છે. એના પ્રવર્તકો કેવા પવિત્ર પુરુષો હતા, એના સિદ્ધાંતો કેવા અખંડ સંપૂર્ણ અને દયામય છે, એમાં દૂષણ કાંઈ જ નથી. કેવળ નિર્દોષ તો માત્ર જેનું દર્શન છે એવું એક પારમાર્થિક વિષય નથી કે જે જૈનમાં નહીં હોય. જૈન દર્શન નથી ને કે જૈન દર્શનમાં નહીં હોય, અને એવું એક તત્વ નથી કે જે જૈનમાં નથી. એક વિષયને અનંત ભેદે પરિપૂર્ણ કહેનાર કે જૈન દર્શન છે. પ્રયોજનભૂત તત્વ એના જીવન બીજે ક્યાંય નથી. જેમ એક દેહમાં બે આત્મા નથી, તેમ આખી સૃષ્ટિમાં બે જૈન એટલે જૈનની તુલે એક દર્શન નથી. આટલો જૈન દર્શનનો મહિમા છે. આમ કહેવાનું કારણ શું, તો કે માત્ર તેની પરિપૂર્ણતા, એની નિરાગીતા, સત્યતા અને જગત હિતસ્વિતા 17મા વર્ષના વિચારો છે. કેટલો જૈન દર્શનનો મહિમા કર્યો છે એ વખતે પક્ષ હતો પણ એ તોફાનમાં 70 વર્ષની ઉંમરે કેવી રીતે પડે સાધુ ઘણું બાકી છે ખ્યાલ આવે તમે રસ્તે ચાલો, તમને ખબર પડે છે કે કઈ તોફાન ચાલે છે, અને તોફાનમાં એવું હોય કે નિર્દોષ હોય એને આવ મવાલી જેવા માણસો માર મારતા હોય, નિર્દોષ ગાય જેવો માણસ હોય અને અમથો અમથો એને મારતા હોય, એને કોઈ બોલી ગયું હોય, પણ તમને એ ખ્યાલ આવે કે કઈ તોફાન લાગે છે તો તમે કરીને ચાલવાના, શાંતિપ્રિય માણસ હશે તો શું કરશો, કઈક તોફાન લાગે છે આપણું કામ નથી, ધમાલ ચાલે છે, કઈક મારામારી ચાલે છે દવાની, એ મને જોયું કે આ બધી સંપ્રદાયમાં મારામારી ધમાલ ચાલે છે, મારવાના કામ નથી, હું એક દેશમાં નથી, પતમાં નથી, વાળામાં નથી, સંપ્રદાયમાં નથી, હું આત્મામાં છું, એમ સિદ્ધ કરી દઈશું શું કરીને ચાલતા હતા. તોફાન ઘણું થાય, ગુરુદેવ આટલા સમર્થ હતા, આટલા પુરુષાળી હતા, થોડા તોફાન થયા આ ઇન્દોરમાં જોવું તો આટલા ફૂલ લઈને આવ્યા હતા, ત્રણ ફિરકામાં એમના જેટલા ફૂલ નહોતા, કોઈ એવા ફૂલ લઈને આવ્યા હતા તો જ એટલી ધમાલ થતી હતી. જયારે તમને એમ કહો કે આ બધા ખોટા છે, આ બધા પાખંડ છે, આ બધા પ્રપંચી છે, દુકાનમાં ને બેઠા છે, શિષ્યો વધારવાને પોતાના સંપ્રદાય વધારવાનો ધંધો બિઝનેસ લઈને બેઠા છે, મારાને લીધે શું કરે, મારે તો કરે હું બાળક જેટલી ઉંમર છે બહુ વિશિક્ષણ છે, દૂરથી નમસ્કાર એનું નહીં જાણે, મને જે હાથું લાગ્યું છે હું કહેતો જાઉં છું, લખતો જાઉં છું, કોઈ માનશે નહીં મારું કોણ નથી એટલે લખતો જાઉં છું, પુસ્તક લખતો આ મોક્ષમાં તો આપણે લખી છે અમે. જગત મહાન છે, મતભેદ છે ત્યાં અંધારું છે, મતમતાંતર ના ખંડનમંત ના પ્રકાર છે ત્યાં અંધારું છે, જગત મહાન છે, મતભેદ છે ત્યાં અંધારું છે, મમત્વ કે રાગ છે ત્યાં સત્વ તત્વ નથી, સંપ્રદાયનું મમત્વ છે અને રાગ છે ત્યાં સાચું તત્વ નથી, એ વાત આપણે શા માટે ન વિચારવી, માટે એ વાત વિચારવી કે સંપ્રદાયનો રાગ કે મમત્વ કરવા જેવું નથી, સમાધાન આપે છે. આ તો એક પ્રોબ્લેમ છે, સંપ્રદાયનો પ્રોબ્લેમ છે, એનું સોલ્યુશન પણ સમાધાન પણ પોતે આપે છે. આમ મળે કે પડેલા ગછના મતમતાંતરને ટાળવા તેમજ ધર્મ વિદ્યાને પ્રફુલ્લિત કરવા એક મહાન સમાજ સદાચરણી શ્રીમંત અને ધીમંત બંને મળીને સ્થાપન કરવાની અવશ્ય છે. શું કહે છે? ધર્મ વિદ્યાને પ્રફુલ્લિત કરવા એક મહાન સમાજની સ્થાપના કરવી, કેવું સદાચરણી શ્રીમંત અને ધીમંત બંને મળીને એની સ્થાપના કરવી અવશ્ય છે. કે ભાઈ પૈસાવાળા માણસો હોય અને બુદ્ધિવાળા માણસો હોય એને ભેગા મળીને સદાચરણી સમાજની સ્થાપના કરવી, કોઈ ખોટું પ્રોત્સાહન આપવું નહીં, ખોટું કરે અને કંઈ આ ન ચાલે, આ સમાજમાં આ માર્ગમાં ન ચાલે, આ માર્ગ આત્માનું હિત કરવાનો છે, કરવું કરાવવું બધું આમાં હોય નહીં, આટલી તૈયારી એની હોવી તો ધર્મ વિદ્યા પ્રફુલ્લિત થાય તો વિકાસ થાય. બહારના કામમાં તો પૈસા તો લાગે જ છે ને, આવું જાવું પૈસા તો લાગે જ છે, પ્રભાવના ના કાર્યમાં પૈસા તો લાગે જ શું કહે છે, પડેલા ગુચના મતમતાંતર કાઢવા તેમજ ધર્મ વિદ્યાને પ્રફુલ્લિત કરવા એક મહાન સમાજ સદાચરણી શ્રીમંત અને ધીમંત બંને મળીને સ્થાપન કરવાની અવશ્ય છે એમ દર્શાવું છું. સદાચરણી શ્રીમંત અને ધીમંત બંને મળીને સ્થાપન કરવી અવશ્ય છે. પવિત્ર શ્યાદવાદ મતનું ધમકાયેલું તત્વ પ્રસિદ્ધિમાં આણવા જ્યાં સુધી પ્રયોજન નથી એવા અર્થશાસ્ત્ર છપાવવામાં આવવું જોઈએ ને શ્રીમંત માણસો તત્વ છે. પવિત્ર શ્યાદવાદ મતનું ધમકાયેલું તત્વ પ્રસિદ્ધિમાં આણવા હજારો ગમે શાસ્ત્ર છાપવા હોય તો પછી એવા શ્રીમંત જોઈએ કે નહીં? જ્યાં સુધી જ્યાં સુધી પ્રયોજન નથી ત્યાં સુધી, એટલે તત્વ નું પ્રકાશન કરવું વધુ છે એમને ત્યાં સુધી. એટલે પોતે તો સંસ્થા છાપી છે ને, આજે અત્યારે સંસ્થા ચાલુ છે એમની સ્થાપેલી છે, જ્યાં પુસ્તકો પ્રકાશન થાય છે એમની સ્થાપના કરેલી છે. શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાળા એ પોતે સ્થાપેલી સંસ્થા છે. પરમ સુખ પ્રભાવક મંડળ, પરમ સુખ પ્રભાવક મંડળ ગયર બીજા મુંબઈમાં ઓફિસ છે, એ પરમ સુખ પ્રભાવક મંડળની સ્થાપના પોતે કરેલી છે. પરમ સુખ એટલે આગળ આ તત્વનું પ્રકાશન કરવું. જ્યાં સુધી એવી પ્રસિદ્ધિમાં તત્વને પ્રસિદ્ધિમાં આવવાનું પ્રયોજન નથી ત્યાં સુધી શાસનની ઉન્નતિ પણ નથી. લક્ષ્મી કીર્તિ અને અધિકાર સંસારી કળાકૌશલ્યથી મળે છે, પરંતુ ધર્મ કળાકૌશલ્ય તે તો સર્વસિદ્ધિ સાંપડશે. માન સમાજના અંતર્ગત ઉપસમાજ સ્થાપવા, મતમતાંતર તજી વાડામાં બેસી રહેવા કરતા એમ કરવું ઉચિત છે. હું ઈચ્છું છું કે તે કૃત્યની સિદ્ધિ થઈ જૈન અંતર્ગત મતભેદો ટળે, સત્ય વસ્તુ ઉપર મનુષ્ય મંડળનું લક્ષ આવો, જૈનોનો લીધો મનુષ્ય મંડળનું લક્ષ આવો અને મમત્વ જાઓ, કુળધર્મનું મમત્વ જાઓ. ઘણા વિચારો સમાધાન આપ્યું સમસ્યાનો, શું કરવાથી ફાયદો થશે એ તત્વજ્ઞાનનો પ્રચાર થયો હતો. સંસ્કૃતિથી તક્ષે સુધી આખી હવે પછી જે શરૂ કરવાનું છે એ જોઈ લઈએ. 19મું વર્ષ શરૂ થાય છે 70મા વર્ષ પછી 19મા વર્ષમાં થઈ ખાસ વાત નથી લીધી. 19મા વર્ષમાં મહાનીતિ છે ત્યાંથી શરૂ કરશું. મહાનીતિ છે 20મા વર્ષની જે મહાનીતિ છે, વચન સપ્તતિ 700 વચનો માટે કેટલાક વચનો છે એનું પ્રસંગ નીકળી ગઈ 136મા પાછા 8 19મા.